એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે જેમની વાત કરવાના છીએ એ માત્ર એક લેખક નથી, એનાથી ઘણા વધારે છે. એક આખી સાંસ્કૃતિક શક્તિ, એક મજબૂત રાજકીય અવાજ
અને આફ્રિકાના સાહિત્ય જગતના જાણે કે ધ્રુવ તારક વોલે સોઇંકા.
હા, અકિનવાંડે ઓલુ વોલે બાબુતુંડે સોઇંકા, નાઇજીરિયન પણ વિશ્વના નાગરિક.
બિલકુલ, લેખક, નાટ્યકાર, કવિ, નવલકથાકાર અને હા, ખૂબ જ નીડર રાજકીય કાર્યકર્તા પણ. એમની ઓળખના ઘણા બધા પાસા છે.
અને સૌથી મોટી ઓળખ કદાચ એ કે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા આફ્રિકન હતા
અને પહેલા અશ્વેત લેખક પણ. 1986માં આ એક સીમાચિહ્નરૂપ ઘટના હતી.
ચોક્કસ, આ જ સિદ્ધિએ એમને વિશ્વ ફલક પર મૂકી દીધા. પણ વા અહીં અટકતી નથી. એમનો જન્મ છે 1934નો, 13 જુલાઈ, એટલે આજે 90 વર્ષની ઉંમરે પણ એમની કલમ, એમનો અવાજ હજુ સક્રિય છે, થાક્યા નથી.
2021માં આટલી લાંબી અને સતત સક્રિય કારકિર્દી, એ જ અદ્ભુત છે.
એમનું જીવન અને કાર્ય જોઈએ તો એમાં પેલું પશ્ચિમી શિક્ષણ અને એમની જે યોરુબા સંસ્કૃતિ છે,
હા, એના ઊંડા મૂળ,
એ બંને વચ્ચેનો સતત સંવાદ દેખાય, ક્યારેક સંઘર્ષ પણ, અને પછી એનું સંશ્લેષણ.
બરાબર, એટલે જ એમને નાઇજેરિયા અને આફ્રિકાનો અંતરાત્માનો અવાજ કહ્યા છે. અને એ બિરુદ એમણે ખરેખર સાર્થક કર્યું છે પોતાના કામથી, પોતાના જીવનથી.
તો ચાલો થોડું એ સમયમાં જઈએ, એ માહોલમાં જેણે સોઇંકા જેવા વ્યક્તિત્વને ઘડ્યું. કેવો હતો એ સમય?
એમનો જન્મ અને ઉછેરનો સમય જુઓ ને તો એ એક મોટો સંક્રાંતિકાળ હતો. એક બાજુ સંસ્થાનવાદ પૂરો થઈ રહ્યો હતો, આફ્રિકામાં સ્વતંત્રતાની હવા હતી,
અને બીજી તરફ દુનિયામાં પણ મોટી ઉથલપાથલ હતી, પેલી મહામંદીની અસરો.
હા, અને યુરોપમાં ફાસીવાદનો ઉદય, આ બધું જ વિશ્વને હચમચાવી રહ્યું હતું.
અને સાહિત્યની દ્રષ્ટિએ, ખાસ કરીને આફ્રિકા માટે,
એ તો સોનેરી કાળ ગણાય. 1950 અને 60નો દાયકો, જાણે આફ્રિકન સાહિત્યનો પુનર્જન્મ થયો.
ચિનુઆ અચેબે, ગોગી વા થિયોંગો,
હા, ગેબ્રિયલ ઓકારા, આ બધા સોઇંકાના સમકાલીન હતા. અને પેલી નાઇજીરિયાની ઇબાદન યુનિવર્સિટી હતી ને, એ તો જાણે આ બધા બૌદ્ધિક વિચારોનું કેન્દ્ર બની ગઈ હતી. ત્યાં જ નવા વિચારો, નવા સાહિત્યિક પ્રયોગો, બધું ઘડાઈ રહ્યું હતું.
એ સમયની મુખ્ય વિચારધારાઓ કઈ હતી અને સોઇંકાનું એના પ્રત્યેનું વલણ?
બે મુખ્ય પ્રવાહો હતા, પાન આફ્રિકનિઝમ અને નેગ્રીટ્યુડ. નેગ્રીટ્યુડ મતલબ કે આફ્રિકી ઓળખ, એની સંસ્કૃતિ, એના ગૌરવ પર ભાર મૂકવાની વાત.
લિયોપોલ્ડ સેંગોર અને એમએસ સેઝેર એના મુખ્ય પ્રણેતા.
હા, એમનો મુખ્ય સૂર એ હતો કે આફ્રિકનોએ પોતાની સાંસ્કૃતિક વિશિષ્ટતાને ઓળખવી જોઈએ, એને ઉજવવી જોઈએ.
પણ સોઇંકા તો એનાથી થોડા જુદા પડતા હતા, નહીં? એમણે ટીકા પણ કરી હતી.
હા, એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને,
કયું?
વાઘ પોતાની વાઘાઈ જાહેર કરતો નથી, તે તરાપ મારે છે.
ઓ હા, અ ટાઈગર ડઝન્ટ પ્રોક્લેમ હિઝ ટિગ્રિટ્યુડ, હી પાઉન્સિસ.
બરાબર, એમનો કહેવાનો મતલબ એ હતો કે ખાલી વાતો કરવાથી કે ઓળખના દાવા કરવાથી શું થાય, એને તમારા કામમાં, તમારા સર્જનમાં બતાવો.
રસપ્રદ. આ સિવાય બીજા કયા પ્રભાવો હતા એમના પર?
અસ્તિત્વવાદનો પ્રભાવ હતો, સાર્ત્ર, કામુ, માનવ સ્વતંત્રતા, જવાબદારીની વાતો, પછી પેલું એબ્સર્ડ થિયેટર, બેકેટ, આયોનેસ્કો,
જીવનની અતાર્કિકતા.
હા, અને જેમ્સ ફ્રેઝરના પૌરાણિક કથાઓના અભ્યાસનો પણ ઘણો પ્રભાવ રહ્યો.
અને આ બધા વૈશ્વિક પ્રભાવોની સાથે નાઇજીરિયાની પોતાની જે રાજકીય પરિસ્થિતિ હતી, એનો તો સીધો પ્રભાવ હશે જ.
ચોક્કસપણે. 1960માં આઝાદી મળી ત્યારે શરૂઆતમાં તો બહુ ઉત્સાહ હતો, પણ પછી
બધું બદલાયું.
હા, રાજકીય ભ્રષ્ટાચાર, સત્તાની લાલચ, વંશીય ઝઘડા અને છેવટે પેલું ભયાનક ગૃહયુદ્ધ 1967-70.
અને પછી
લશ્કરી શાસન.
બરાબર.
સોઇંકાનું મોટા ભાગનું લખાણ આ બધી રાજકીય ઉથલપાથલ, લોકોની ભ્રમ નિરાશા, સંઘર્ષ, એનો જ પડઘો છે. એ ખાલી કલા માટે કલા નહોતી, એ સમાજ સાથે, સત્તા સાથે સતત સંવાદ હતો.
આ પૃષ્ઠભૂમિ ધ્યાનમાં રાખીએ તો એમના શરૂઆતના જીવન અને શિક્ષણ વિશે વાત કરીએ. અબેઓકુટામાં જન્મ્યા, કેવો હતું ઘરનું વાતાવરણ?
એ જ બહુ રસપ્રદ હતું. ઘરમાં જ બે દુનિયા હતી, પિતા સેમ્યુએલ અયોડેલે, જેમનું હુલામણું નામ એસે હતું.
એસે એટલે નિબંધ?
હા, કારણ કે તેઓ એંગ્લિકન સ્કૂલના હેડમાસ્ટર હતા, પશ્ચિમી શિક્ષણના ચુસ્ત હિમાયતી.
અને માતા?
માતા ગ્રેસ એનિયોલા. એમને લોકો મજાકમાં વાઇલ્ડ ક્રિશ્ચિયન કહેતા.
વાઇલ્ડ ક્રિશ્ચિયન કેમ?
કારણ કે એ દુકાનદાર હતા, પણ સાથે સાથે મહિલા અધિકારો માટે ખૂબ સક્રિય હતા અને યોરુબા પરંપરાઓ સાથે ઊંડે સુધી જોડાયેલા હતા.
ઓહ, એટલે આ દ્વૈત, પશ્ચિમી શિક્ષણ અને યોરુબા વારસો, એ તો એમના ઘરમાં જ હતું. આજ કદાચ એમની ઓળખનો પાયો બન્યો.
હા, અને એમાં એમના દાદાનો પણ મોટો ફાળો. એમને એ ફાધર કહેતા.
એમણે શું શીખવ્યું?
એમણે બાળપણમાં જ સોઇંકાને યોરુબા દેવતાઓની વાતો, પૌરાણિક કથાઓ, બ્રહ્માંડ વિજ્ઞાન, આ બધી સમૃદ્ધ દુનિયાનો પરિચય કરાવ્યો અને આ બધું જ એમના પછીના લખાણમાં, ખાસ કરીને નાટકોમાં સતત દેખાય છે.
પછી શિક્ષણ માટે તો એ ઇબાદન ગયા અને ત્યાંથી ઇંગ્લેન્ડ, લીડ્સ યુનિવર્સિટી અને લંડન. એ અનુભવ કેવો રહ્યો?
લીડ્સમાં એમને જી વિલ્સન નાઇટ જેવા માર્ગદર્શક મળ્યા. એમણે યુરોપિયન નાટકની નવી શક્યતાઓ બતાવી. પછી લંડનમાં રોયલ કોર્ટ થિયેટરમાં પ્લે રીડર તરીકે કામ કર્યું.
એટલે પશ્ચિમી નાટ્ય પરંપરાને નજીકથી જોવાનો, સમજવાનો મોકો મળ્યો.
હા, પણ મહત્વનું એ છે કે ખાલી પ્રભાવિત ન થયા, એમણે એની સાથે સંવાદ કર્યો, એને પોતાની રીતે સમજ્યા અને પછી એનો ઉપયોગ કર્યો.
અને પછી 1960માં પાછા ફર્યા, જે વર્ષે નાઇજીરિયા આઝાદ થયું. એ ક્ષણ કેવી હશે?
બહુ જ આશા અને ઉમંગનો સમય હશે. પાછા આવીને તરત જ થિયેટર પ્રવૃત્તિઓમાં લાગી ગયા. ધ 1960 માસ્ક્સ, ઓરિસન થિયેટર કંપની,
આ બધા થિયેટર ગ્રુપ બનાવ્યા.
હા, અને એમનો હેતુ ખાલી પશ્ચિમી નાટકો ભજવવાનો નહોતો, એમને નાઇજીરિયન સંદર્ભમાં યોરુબા પરંપરા અને ભાષાના તત્વો સાથે એક નવું જ થિયેટર બનાવવું હતું.
આ જ વાત આપણને એમના મુખ્ય વિચારો અને સાહિત્યિક યોગદાન તરફ દોરી જાય છે. શું કહી શકાય એમનું સૌથી મોટું, સૌથી વિશિષ્ટ પ્રદાન?
જો એક લીટીમાં કહેવું હોય તો એ છે એમની યોરુબા સંસ્કૃતિ, એની પૌરાણિક કથાઓ, વિધિઓ, સંગીત, નૃત્ય, વાર્તાઓ અને પશ્ચિમી આધુનિક નાટ્ય શૈલીઓનું અદ્ભુત મિશ્રણ. એમણે બેઉને ભેગા કરીને એક નવી જ ભાષા ઘડી.
એવી ભાષા જે આફ્રિકન અનુભવને વિશ્વ સામે મૂકી શકે.
બરાબર, અને એવી રીતે મૂકે કે પશ્ચિમ ભલે એને પૂરેપૂરું ન સમજી શકે, પણ એને અવગણી પણ ન શકે. એક નવી શક્તિશાળી મૌલિક અભિવ્યક્તિ.
અને આ નવી ભાષામાં ઓગુણ દેવતાનું પ્રતીક બહુ મહત્વનું રહ્યું છે, નહીં? લોખંડ, યુદ્ધ, સર્જન અને વિનાશના દેવ.
હા, ઓગુણ એમના માટે બહુ જ કેન્દ્રીય છે. એ ખાલી પૌરાણિક પાત્ર નથી, એ માનવ સ્થિતિનું, પ્રગતિનું, એના વિરોધાભાસોનું પ્રતીક છે.
કઈ રીતે?
જુઓ, ઓગુણ સર્જનહાર છે, ટેકનોલોજીનો દેવ છે, રસ્તા ખોલનાર છે, પણ એ જ ઓગુણ વિનાશક પણ છે, યુદ્ધનો દેવ છે.
સર્જન અને સંહાર,
આ જે દ્વૈત છે, આ જે ચક્ર છે, એ જ સોઇંકાના મતે માનવ ઇતિહાસ અને વિકાસનો હિસ્સો છે. એનાથી છુટકારો નથી.
એમના નાટકોમાં પણ આ દેખાય છે. વાસ્તવિક અને ધાર્મિક જગત, લૌકિક અને અલૌકિક, બધું એકદમ સહેજતાથી ભળી જાય છે.
હા, અને સંગીત, નૃત્ય, એ ખાલી શણગાર નથી, એ કથાનો ભાગ છે, અભિન્ન અંગ છે.
આ જેમની પેલી ટાઇગ્રીટ્યુડવાળી વાત સાથે જોડાઈ છે, ખાલી દાવા નહીં પણ કામથી બતાવો.
બરાબર, એમનું કામ જ એમની ટાઇગ્રીટ્યુડ છે, સિદ્ધિ દ્વારા ઓળખ સ્થાપિત કરવી.
અને રાજકીય પ્રતિબદ્ધતા, એ તો ક્યારે ઓછી નથી થઈ. એ ક્યારે હાથી દાંતના મિનારામાં બેસીને લખનારા લેખક નહોતા?
ક્યારે નહીં. હંમેશા માનતા કે કલાકારે સમાજનો અંતરાત્મા છે, એની ફરજ છે કે સત્તા સામે સત્ય બોલે.
પછી ભલે એ સત્તા સંસ્થાનવાદી હોય કે આઝાદ દેશની ભ્રષ્ટ સરકાર હોય.
હા, કે પછી લશ્કરી સરમુખત્યાર હોય. એમણે હંમેશા અવાજ ઉઠાવ્યો. એમનું પેલું વાક્ય છે ને,
કયું?
ટીકાવાળું.
હા,
સ્વાતંત્ર માટે સૌથી મોટો ખતરો ટીકાનો અભાવ છે. અને આ માટે એમણે બહુ મોટી કિંમત ચૂકવી છે. જેલવાસ, દેશ નિકાલ, બધું સહન કર્યું.
આ જ એમની માનવતાવાદી વિચારધારા બતાવે છે. પેલી વાત કે માણસ પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે.
અને ભાષા, એમણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો, પણ એને યોરુબા લય, કહેમતો, રૂઢિપ્રયોગોથી એકદમ નવો રંગ આપ્યો.
જાણે અંગ્રેજીમાં યોરુબાનો આત્મા ભરી દીધો
કહી શકાય. અને સંસ્કૃતિને તેઓ કોઈ મ્યુઝિયમની વસ્તુ નહોતા ગણતા, એને જીવંત, ધબકતી, બદલાતી શક્તિ માનતા હતા.
ચાલો હવે એમના કેટલાક મુખ્ય કામો જોઈએ જે આ બધા વિચારોને જીવંત કરે છે. નાટકોથી શરૂ કરીએ. કયા નાટકો સૌથી વધુ નોંધપાત્ર છે?
ઘણા છે, પણ અમુકની વાત કરીએ. ધ ડાન્સ ઓફ ધ ફોરેસ્ટ્સ 1960નું, નાઇજીરિયાની આઝાદી વખતે લખાયો.
એટલે ઉજવણીનું નાટક હશે?
ના, બિલકુલ નહીં. એ તો ઉલટું, ઇતિહાસનું ચક્ર કેવી રીતે ફરે છે, ભૂતકાળની ભૂલો કેવી રીતે પાછી આવે છે એની ચેતવણી આપતું જટિલ નાટક હતું. એનાથી ઘણા નેતાઓ નારાજ પણ થયા હતા.
ઓહો, એટલે શરૂઆતથી જ અણગમતું સત્ય કહેવાની હિંમત. પછી પેલું ધ લાયન એન્ડ ધ જ્વેલ પણ છે, એ તો કોમેડી છે ને?
હા, એ પરંપરા અને આધુનિકતાના સંઘર્ષને બહુ રમૂજી રીતે બતાવે છે અને ખૂબ લોકપ્રિય પણ થયો. પણ પછી તરત જ ધ રોડ 1965 જેવું ગહન નાટક આવે. મૃત્યુ, અકસ્માત, અર્થહીનતા અને ઓગન. હા, અને કોંગીઝ હાર્વેસ્ટ.
એ તો સરમુખ્ય અત્યારશાહી પર સીધો તીખો કટાક્ષ હતો 1967નો. અને પછી આવે છે એમની માસ્ટરપીસ ડેથ ઇન ધ કિંગ્સ હોર્સમેન 1975.
નિશંકપણે આ નાટક તો અદ્ભુત છે. યોરુબા પરંપરા, એની આધ્યાત્મિકતા, ફરજની ભાવના અને બીજી બાજુ સંસ્થાનવાદી સત્તા, એ સત્તાની અણસમજ અને એનો ઘાતક હસ્તક્ષેપ,
એ બે વચ્ચેનો સંઘર્ષ,
હા, અને એમાંથી સર્જાતી કરુણતા, સાંસ્કૃતિક ગેરસમજ કેવી રીતે વિનાશ નોતરી શકે એનો આનાથી શક્તિશાળી ચિત્રણ ભાગ્યે જ જોવા મળે. આજે પણ દુનિયાભરમાં ભજવાય છે, ભણાવાય છે.
નાટકો સિવાય નવલકથાઓ અને આત્મકથાઓ પણ છે. ધી ઇન્ટરપ્રેટર્સ 1965.
એ આઝાદી પછીના નાઇજીરિયાના યુવા બુદ્ધિજીવીઓની વાત છે. એમનો આદર્શવાદ, એમની ભ્રમનિરાશા, વાસ્તવિકતા સાથેની એમની ટક્કર, અર્થની શોધ.
અને સીઝન ઓફ એનોમી 1973
એ ગૃહયુદ્ધની પૃષ્ઠભૂમિમાં લખાયેલી છે. એમાં ઓર્ફિયસની જે ગ્રીક પૌરાણિક કથા છે ને, એનો આધાર લીધો છે. હિંસા અને પુનર્જન્મની વાત કરે છે.
અને આત્મકથાઓમાં અકે ધ યર્સ ઓફ ચાઇલ્ડહુડ 1981.
ઓકે, તો બહુ સુંદર પુસ્તક છે. એમના બાળપણની વાતો, પેલો બે સંસ્કૃતિ વચ્ચેનો ઉછેર, યોરુબા જીવનની સમૃદ્ધિ, બધું બહુ જ સહેજતાથી અને રમૂજ સાથે લખ્યું છે.
પણ બીજી આત્મકથા ધ મેન ડાઇડ 1972, એ તો બહુ ગંભીર અને તીવ્ર છે.
હા, એ સાવ અલગ છે. એ એમના જેલવાસનો અનુભવ છે. ગૃહયુદ્ધ વખતે એમને જેલમાં પૂર્યા હતા. એમાં 22 મહિના તો એકાંતવાસમાં રાખ્યા હતા.
22 મહિના એકલા?
હા. આ પુસ્તક ખાલી ડાયરી નથી, એ અત્યાચાર સામે, માનસિક ત્રાસ સામે માણસની ચેતના કેવી રીતે લડે છે, ટકી રહે છે, બૌદ્ધિક અને નૈતિક હિંમતનું આનાથી મોટું બયાન કદાચ જ હોય. વાંચતા આપણને હચમચાવી દે.
અને એમાં જ પેલું વાક્ય છે જે આજે પણ ગુંજે છે, જેઓ જુલમ સામે ચૂપ રહે છે તે સર્વમાં માણસ મરી જાય છે.
ધ મેન ડાઈઝ ઇન ઓલ હુ કીપ સાયલન્ટ ઇન ધ ફેસ ઓફ ટિરની. આ વાક્ય તો દુનિયાભરના કાર્યકર્તાઓ માટે, લેખકો માટે પ્રેરણા બની ગયું છે.
ખરેખર આ પુસ્તક રાજકીય કેદીઓના સાહિત્યમાં એક સીમાચિહ્ન ગણાય છે.
એ બતાવે છે કે શારીરિક કેદ તમારી બૌદ્ધિક કે નૈતિક આઝાદીને છીનવી શકતી નથી જો તમે લડત ચાલુ રાખો તો.
સ્વાઇંકાના જે સમકાલીન હતા, જેમ કે ચિનુઆ અચેબે, બંને ઇબાદન સાથે જોડાયેલા હતા, એમની સરખામણી કેવી રીતે કરી શકાય? શૈલીમાં ફરક હતો.
હા, ચોક્કસ ફરક હતો. બંને મહાન લેખકો, એમાં કોઈ શંકા નહીં. બંને આફ્રિકન સાહિત્યને વિશ્વમાં ઓળખ અપાવી. પણ શૈલી જુદી.
કેવી રીતે?
અચેબેની શૈલી વધુ વાસ્તવવાદી હતી, સીધી, કથાત્મક, સમાજનો ઇતિહાસ, સંસ્કૃતિ, એના સંઘર્ષો એ નવલકથામાં બહુ સરસ રીતે રજૂ કરતા.
જ્યારે સ્વાઇંકા,
વધુ કાવ્યાત્મક, પ્રતીકાત્મક, પૌરાણિક કથાઓનો ઉપયોગ કરનારા અને નાટ્યાત્મક રહ્યા છે. એમની ભાષા વધુ જટિલ છે, એના અનેક અર્થ નીકળી શકે. બંને આફ્રિકન અનુભવના જુદા જુદા પણ મહત્વના પાસાઓને ઉજાગર કર્યા.
અને પેલું નેગ્રીટ્યુડવાળો મતભેદ પણ એમને સેંગોર જેવા લેખકોથી અલગ પાડે છે.
હા, એ એમની સ્વતંત્ર વિચારસરણી બતાવે છે કે આફ્રિકી ઓળખને કેવી રીતે વ્યક્ત કરવી, ખાલી દાવાઓથી નહીં પણ સર્જનથી, સિદ્ધિથી.
આટલી મોટી કારકિર્દી અને આટલું પ્રધાન, એમના વારસા અને આધુનિક સમયમાં એમની પ્રાસંગિકતા વિશે શું કહેશો? નોબેલ પુરસ્કાર તો એક મોટો પડાવ હતો જ.
ચોક્કસ, નોબેલથી આફ્રિકન સાહિત્યને અભૂતપૂર્વ વૈશ્વિક સ્વીકૃતિ મળી અને સોઇન્કાનો જે રાજકીય નૈતિક અવાજ હતો એને વધુ બળ મળ્યું. એ ખાલી એક વ્યક્તિનું નહીં પણ આખા મહાદ્વીપના સાહિત્યનું સન્માન હતું.
અને એમનો પ્રભાવ ખાલી આફ્રિકા સુધી નથી રહ્યો.
જરાય નહીં. આફ્રિકામાં તો ફેમી ઓસોફિસોન, બેન ઓકરી જેવી પેઢીઓ એમનાથી પ્રભાવિત થઈ જ છે. પણ તમે જુઓ તો ડેરેક વોલકોટ, ઓગસ્ટ વિલ્સન, નાદિન ગોર્ડિમર, હોઝે સારામાગો,
આ બધા તો જુદા જુદા દેશોના નોબેલ વિજેતાઓ અને મોટા લેખકો છે.
હા, આ બધાએ એમના કામમાંથી પ્રેરણા લીધી છે. નેલ્સન મંડેલાએ પણ એમની હિંમત અને પ્રતિબદ્ધતાના વખાણ કર્યા હતા.
શૈક્ષણિક જગતમાં પણ એમનું સ્થાન બહુ ઊંચું છે.
હા, પોસ્ટ કોલોનિયલ સ્ટડીઝ, વર્લ્ડ લિટરેચર, કમ્પેરેટિવ ડ્રામા આ બધા અભ્યાસક્રમોમાં સોઇન્કાનું કામ કેન્દ્રમાં હોય છે. એ આફ્રિકી અને પશ્ચિમી બૌદ્ધિક પરંપરાઓ વચ્ચે જાણે પુલ બાંધવાનું કામ કરે છે.
અને દુઃખની વાત એ છે કે એમના જે મુખ્ય વિષયો હતા, સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર, સાંસ્કૃતિક સંઘર્ષ, હિંસાનું ચક્ર,
સત્ય માટેનો સંઘર્ષ,
એ બધા આજે પણ એટલા જ પ્રસ્તુત છે દુનિયામાં.
કામનસીબે.
હા,
ચાલો એમના કેટલાક ધારદાર અવતરણો યાદ કરીએ ફરીથી. પેલું જેલવાસવાળું તો યાદ છે, ટાઈગર એટ્યુન્ડવાળું પણ.
હા, વાઘ પોતાની વાઘાઈની જાહેરાત કરતો નથી, તે તરાબ મારે છે, કાર્ય દ્વારા સિદ્ધિ.
અને ટીકાના મહત્વ વિશે, સ્વાતંત્ર્ય માટે સૌથી મોટો ખતરો ટીકાનો અભાવ છે.
આ બુદ્ધિજીવીની જવાબદારી યાદ અપાવે છે. પછી નોબેલ ભાષણમાં કહેલું, પુસ્તકો અને તમામ પ્રકારના લેખન એ લોકો માટે આતંક છે જેઓ સત્યને દબાવવા માંગે છે.
શું વાત છે, સાહિત્યની તાકાત.
અને પેલું માનવ કર્તૃત્વવાળો, દેવતાઓ માણસની સ્થિતિ માટે દોષિત નથી, માણસ પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે.
હા, આ એમની માનવ કેન્દ્રી વિચારધારા બતાવે છે. આ બધા અવતરણોમાં એમની નીડરતા, એમની સમજ, એમની પ્રતિબદ્ધતા દેખાય છે.
બિલકુલ.
હવે થોડી ઓછી જાણીતી રસપ્રદ વાતો. એમના મમ્મી પપ્પાના હુલામણા નામ એસે અને વાઇલ્ડ ક્રિશ્ચિયન ખરેખર મજાના હતા. હા, એમના ઘરનું વાતાવરણ કેવું હશે એનો અંદાજ આપે છે. બીજી એક વાત કદાચ ઓછા લોકો જાણે છે. 1965માં એમણા શું કરેલું ખબર છે?
શું?
એક રેડિયો સ્ટેશનમાં ઘૂસી ગયેલા,
બંદૂકની અણીએ,
અને ત્યાં એક રાજકીય નેતાની ભાષણની ટેપ ચાલતી હતી. એ હટાવીને પોતાની વિરોધની ટેપ વગાડી દીધી.
ગજબ. પછી શું થયું?
ધરપકડ થઈ, કેસ ચાલ્યો, પણ પછી નિર્દોષ છૂટી ગયા. પણ હિંમત તો જુઓ.
ખરેખર. અને પેલું સની અબાચાના લશ્કરી શાસન વખતે દેશ નિકાલમાં હતા ત્યારે એમના પર ગેરહાજરીમાં મૃત્યુદંડનો કેસ ચાલ્યો હતો.
હા, સાચી વાત છે. સત્તાને પડકારવાની કિંમત એમણે વારંવાર ચૂકવી છે. અને એ પણ મજાની વાત છે કે એમણે પોતાના જ નાટક કોંગીઝ હાર્વેસ્ટ પરથી ફિલ્મ બનીને એમાં પેલા સરમુખત્યાર કોંગીનો રોલ એમણે પોતે ભજવ્યો હતો.
શું કહો છો, આ તો ખબર જ નહોતી.
હા,
ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ. 90 વર્ષે પણ લખે છે, વિચારે છે અને બોલે છે, આ જ બહુ મોટી પ્રેરણા છે.
અત્યંત પ્રેરણાદાયક છે.
તો આ બધી વાત પછી શ્રોતાઓ માટે આપણે શું વિચારવા જેવો મુદ્દો મૂકી શકીએ?
એક વિચાર એ આવે છે કે સોઇન્કાનો જે આગ્રહ છે ને, કે પોતાના સમાજના, પોતાના ઇતિહાસના અપ્રિય સત્યોનો પણ સામનો કરવો જોઈએ.
જેમ એમણે ડાન્સ ઓફ ધ ફોરેસ્ટ્સમાં કર્યું, આઝાદીની ઉજવણી વખતે જ કડવી વાત કરી.
બરાબર. તો એ આગ્રહ આજના સમાજો માટે કેટલો જરૂરી છે? આપણે ઘણીવાર ઇતિહાસના ખાલી ગૌરવગાનમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ, પણ એની જે જટિલતાઓ છે, એના જે અંધારા પાસા છે, એનો સામનો કરવા આપણે તૈયાર છીએ?
સારો પ્રશ્ન છે. અથવા બીજો એક વિચાર એ પણ છે કે આજનો જમાનો કેવો છે? બધું ઝડપી જોઈએ, સરળ જોઈએ, સપાટ જવાબો જોઈએ.
હા, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન.
તો આવા યુગમાં સોઇન્કા જેવા લેખક, જેમનું કામ જટિલ છે, બહુસ્તરીય છે, ક્યારેક સમજવું અઘરું પડે એવું છે, પણ ઊંડાણવાળું છે, આવી કલા અને આવી બૌદ્ધિકતાનું શું મૂલ્ય છે? શું આપણે જટિલતાને સમજવાનો, એને માણવાનો પ્રયાસ કરવા તૈયાર છીએ?
બહુ જ સરસ મુદ્દો. આ પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે. સોઇન્કા આપણને તૈયાર જવાબો નથી આપતા, પણ સાચા અઘરા પ્રશ્નો પૂછવા જરૂર પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.